તારીખ 6/1/1999 શ્રી સમયસર ગાથા 30 અને 31 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર
321. હવે શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા તો શરીરનો અધિષ્ઠાતા છે, તેથી શરીરના સ્તવનથી આત્માનું સ્તવન નિશ્ચય કેમ થતું નથી? એવા પ્રશ્નના ઉત્તર રૂપે દ્રષ્ટાંત સહિત ગાથા કહે છે. શું કહે છે? આત્મા છે એ શરીરનો અધિષ્ઠાતા છે એવી વાત પ્રસિદ્ધ છે. કેમ કે એ છે તો બધું છે ને એ નથી તો કાંઈ નથી. કેદાવી ગયો કે દાટી ગયો તો પછી શરીરના સ્તવનથી શું કરવા? આત્માનું સ્તવન નથી જાણતા, ગણવું જોઈએ. પ્રશ્ન ઉઠાવ્યો છે, તર્ક કરેલો છે. તો કે કોના જેવી વાત છે એનો એક દ્રષ્ટાંત પણ આપે છે. નયરમ્મી વનિદે જહણ વીરણનો વનનો કળા હોદી દેહ ગુણે તુવંતે ન કેવલી ગુણાથ બાહુંદી. જેમ નગરનું વર્ણન કરતા થતાં રાજાનું વર્ણન કરાતું નથી, તેમ દેહના ગુણોનું સ્તવન કરતાં કેવળીના ગુણોનું સ્તવન થતું નથી. સાદી સીધી વાત છે કે શહેરની અંદર કેવા મકાનો છે, કેવા રસ્તાઓ છે, એવા ઝાડો છે, બાગ બગીચાઓ છે, એથી કાંઈ રાજાનું વર્ણન થતું નથી. કેમ કે રાજા તો મનુષ્ય છે. એમ શરીર શરીરના પરમાણુ છે અને જથ્થો છે, જળ છે, આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. પરમાણુની પ્રશંસાથી કાંઈ જીવની પ્રશંસા તો નથી થતી. ગાથાની પહેલાં પદ્યમાં ટીકા કરી છે, પછી એક લીટી ગદ્યમાં લીધી છે. ઉપરના અર્થનું ટીકામાં કાવ્ય કહે છે, એમ કરીને 25મો કોષ લખ્યો છે. પ્રાકર કવિ કવલિતાંબ ઉપવન રાય જિનગીર્ણમ ભૂમિતલમ પીબતી નગરમ ઇદમ પરિખાવલયેન પાતાલમ. આ નગર એવું છે કે જેણે કોટ વડે આકાશને ઘસ્યું છે. એટલા બધા ઊંચો કિલ્લા કિલ્લાથી ફરતા જાણે આકાશને પકડી લે છે. બહુ ઊંચા કિલ્લામાં આમ જોવું પડે, જાણે આકાશને આંબી ગયો કિલ્લો, અર્થાત તેનો ગઢ બહુ ઊંચો છે. બગીચાઓની પંક્તિઓથી જે ભૂમિતળને ગળી ગયું છે, ગ્રીનરી લીલું લીલું થમ સારે કોઈ મોટા મોટા બગીચાઓ ઝાગ ઝાગ લીલું લીલું બધું દેખાય. એ બધી ભૂમિ જમીન જ દેખાતી નથી. અને કોટની ચારે તરફ ખાઈના ઘેરાથી જાણે કે પાતાળને પી રહ્યું છે. અને કોટની પહેલા જમાનો હતો, કિલ્લાની બહાર ખાઈ રાખે. અહીંયા છે આગ્રામાં છે ને, લાલ કિલ્લાની પાસે નીચે ખાઈ છે પાણી ભરેલા. એટલે સીધું કોઈ કિલ્લા સુધી ન પહોંચે, કિલ્લો તો મજબૂત હોય પણ કિલ્લા સુધી ન પહોંચે એટલે વચ્ચે ખાઈ રાખે અને એમાં પાણી ભરેલું હોય. એ એટલી બધી ઊંડી છે જેણે પાતાળ સુધી ઊંડી કરી છે, પાતાળના પાણી પીએ. આમ પ્રશંસા કરી આકાશ, જમીન અને પાતાળ, એક નગરનું વર્ણન કરવામાં ત્રણને લઈ લીધા, એવું બહુ વર્ણન કર્યું. અતિશયોક્તિ ભર્યા, એમાં રાજાને શું લેવા દેવા, રાજાને કાંઈ લેવા દેવા નથી. આમ નગરનું વર્ણન કરવા છતાં તેનાથી રાજાનું વર્ણન થતું નથી, કારણ કે જોકે રાજા તેનો અધિષ્ઠાતા છે, નગરનો ધણી છે, તો પણ કોઈ બાગ ખાયું ને બગીચાવાળો રાજા નથી. રાજાને બગીચો નથી, રાજાને ખાય નથી, ને રાજાને કિલ્લો નથી. રાજા તો રાજા છે. તેવી રીતે શરીરનું સ્તવન કરીએ તીર્થંકરનું સ્તવન થતું નથી, તેનો પણ શ્લોક કહે છે. નિત્ય અવિકાર સુસ્થિત સર્વાંગમ અપૂર્વ સહજ લાવણ્યમ અક્ષોભમ ઇવમ સમુદ્રમ જિનેન્દ્ર રૂપમ પરમ જયતિ. જિનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જયવંત વર્તે છે. કેવું છે તે શરીરનું વર્ણન કરે છે. જિનેન્દ્રનું રૂપ એટલે શરીરનું રૂપ પણ બોલાય જિનેન્દ્રનું રૂપ, કેમ કે એ શરીર જિનેન્દ્રના સંયોગમાં છે, બીજા જીવના સંયોગમાં નથી. એટલું જુદું પાડવું છે. તમારું શરીર કહેવાય એટલે તમારા આત્માના સંયોગમાં છે, મારા આત્માના સંયોગમાં નથી. મારું શરીર કહીએ એટલે મારા આત્માના સંયોગમાં છે, તમારા આત્માના સંયોગમાં નથી. પણ તેથી આત્માનું શરીર થતું નથી, જિનેન્દ્રનું શરીર બનતું નથી. જિનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જયવંત વર્તે છે. કેવું છે તે કે જેમાં સર્વાંગ હંમેશા અવિકાર સુસ્થિત છે, જેના પ્રત્યેક શરીરના અંગ છે એ નિર્વિકાર છે, અવિકાર છે અને સુસ્થિત છે. સારી રીતે પોતપોતાના સ્થાનમાં ઘડાયેલા, સરખી રીતે રહેલા, સિમેટ્રિક છે. શું બધા અંગો એના માપે એવા સરસ ઘાટીલા છે અને નિર્વિકાર છે. એટલે એમના અંગ અંગમાં વિતરાગતાના દર્શન થાય છે. જેમાં જન્મથી જ અપૂર્વ અને સ્વાભાવિક લાવણ્ય છે. લાવણ્ય છે એટલે સુંદરતા છે. જન્મથી જ અપૂર્વ સુંદરતા છે, કે બધાને પ્રિય લાગે છે, ગમે, બધાને જોવે તો પણ બધાને ગમે. હવે તમને જોઈને તો આંખ ઠરે છે, એમ નથી કહેતા માણસ, કે તમને જોઈએ ત્યાં અમારી આંખો ઠરે છે. એમ જિનેન્દ્ર ભગવાનને જુએ ત્યાં જોનારને આંખ ફેરવાનું મન ન થાય, ત્યાંથી આંખને ખસેડવાનું મન ન થાય, નિરખત તૃપ્તિ ન હોય. આવે છે ને આનંદ ગંજી ગાય, શાંત સુધામય મૂર્તિ, અમીય ભરી મૂર્તિ, શાંત સુધારસ ઝીલતી, નિરખત તૃપ્તિ ન હોય. નિરખાજ કરીએ, નિરખાજ કરીએ, નિરખાજ કરીએ એમ જ લાગ્યા કરે. એવું તો શરીરનું રૂપ હોય છે, જન્મથી જ એવું અપૂર્વ લાવણ્ય હોય છે. તીર્થંકર પ્રકૃતિ લઈને આવ્યા છે ને. અને જે સમુદ્રની જેમ ક્ષોભ રહી છે, ચળાચળ નથી, એમ ગંભીર સમુદ્ર હોય, હલતો ન હોય, એમ ભગવાન પણ ગંભીર નિશ્ચળ મન વચન કાયાના યોગમાં અડોલ આસનમાં બિરાજે છે. જરાય વિચલિત ચલાચળતા તેમાં જોવામાં આવતી નથી. આમ શરીરનું સ્તવન કરવા છતાં તેનાથી તીર્થંકર કેવળી પુરુષનું સ્તવન થતું નથી. કારણ કે જો કે તીર્થંકર કેવળી પુરુષને શરીરનો અધિષ્ઠાતા પણ છે, એ શરીરમાં એ રહેલા છે, તો પણ સુસ્થિત સર્વાંગપણું લાવણી આદિ આત્માના ગુણ નહીં હોવાથી, એ શરીરના ગુણો છે, આત્માના ગુણો નહીં હોવાથી તીર્થંકર કેવળી પુરુષને તે ગુણોનો અભાવ છે. એ ગુણો આત્માના નથી, જે પસંદ હવે તીર્થંકર કેવળીની નિશ્ચય તૂટી ગયા છે. હવે નિશ્ચય સ્તુતિ મહા બીજી જ વાત કરે છે. એમાં તીર્થંકરને જ પડતા મૂકી દીધા. વાત કરે છે કે તીર્થંકર કેવળીની નિશ્ચય સ્તુતિ. હું એમ તો કે તીર્થંકર કેવળીની નિશ્ચય સ્તુતિ કોણે કરી? કે જેને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર પ્રગટ કર્યું એને જા. આપનામાં કેવળ જ્ઞાન છે ને આપનામાં કેવળ દર્શન છે ને આપણામાં અનંત આનંદ છે ને એ કાંઈ નથી લીધો. ને નિશ્ચિત ભક્તિ લીધી. તમારા આત્માની ભક્તિ કરો, જાઓ તીર્થંકર દેવ કે છે મારા આત્માની ભક્તિ થઈ ગઈ. તમે શ્રદ્ધાએ કરીને, જ્ઞાને કરીને, આચરણે કરીને સ્વરૂપ ભક્તિ કરો એટલે મારી ભક્તિ થઈ ગઈ, અંદર હું આવી ગયો, જાઓ એમ કે છે. એવી રીતે વાતને લીધી છે. હવે તીર્થંકર કેવળીની નિશ્ચય સ્તુતિ કહે છે, તેમાં પહેલા જ્ઞેય નાયકના શંકર દોષનો પરિહાર કરીને સ્તુતિ કહે છે. જ્ઞેય નાયક શંકર દોષ એટલે શું? શંકર એટલે મિશ્રપણો, શંકર એટલે મિશ્રપણો. આપણા બિયારણમાં શંકરની જાત આવે છે ને, ક્રોસ બ્રિડિંગ કરે છે ને, એવી રીતે તો એ શંકર એટલે મિશ્રપણો. જ્ઞેય એટલે પદાર્થો, જાણવા યોગ્ય પદાર્થો, ને જ્ઞાયક એટલે આત્મા. એ બેનું જે મિશ્રણ કરે છે, એકત્વ કરે છે, તન્મયતા કરે છે, એને જ્ઞેય જ્ઞાયક શંકર દોષ કહે છે. જ્ઞાનમાં જ્ઞેય જણાય તેનો નિષેધ નથી, પણ જ્ઞાન જ્ઞેયની સાથે એકત્વ ભાવ કરે તેનો નિષેધ છે. આમ વાત છે. જાણવા કાળે એકત્વ થતું હોવાથી ભાષા અનેક પ્રકારે વપરાય છે, પણ એમાં ક્યાંય જ્ઞાન જ્ઞેયને જાણે તેનો નિષેધ ન સમજવો, ફક્ત શંકર દોષનો નિષેધ સમજવો. જેમ કે શાસ્ત્રમાં એવી ભાષા આવે કે પર જણાતું નથી, જ્ઞાન પરને જાણતું નથી, એ તો વ્યવહાર છે. નિશ્ચય જ્ઞાન પોતે પોતાને જાણે છે. તો ખરેખર ત્યાં પરને જાણવાનો નિષેધ નથી, પણ પર સાથેના એકત્વનો નિષેધ છે એમ સમજવું. બીજા દ્રવ્યનો એકત્વ કરે તો જ કરતા થાય છે. કરતા થવામાં એકત્વ અનિવાર્ય છે. જ્યારે કરતા થાય છે ત્યારે એકત્વ થાય છે, એકત્વ થાય છે ત્યારે કરતા થાય છે, બે સાથે થઈ જાય છે. એ 31માં ગાથા. જો ઇન્દ્રિય જીણિતતા નાણ સ્વાહમ અધિયમ મળેલી આદમ તમ ખલુ જિંદિયમ તે ભણંતી જે નિચ્છદા સાહુ. જીતેન્દ્રિય કોને કહે છે? જગતમાં ઇન્દ્રિયના વિષયોનો ત્યાગ કરી શકે એને જીતેન્દ્રિય કહે છે. લૌકિક ધર્મમાં જૈન ધર્મ અલૌકિક ધર્મ છે, છતાં જૈનો પણ એમ માનતા હોય તો લૌકિક જનો જેવા છે. ઇન્દ્રિય વિષયોનો ત્યાગ કરે ફરીને તેને લોકો જીતેન્દ્રિય કહે છે. જો આને આ છોડી દીધો અને આ છોડી દીધો અને આ છોડી દીધો, શું મીઠાઈ ખાવાનું છોડી દીધું, કેમ કે એને જીભ ઉપર કાબુ છે, જીભને જીતી લીધી છે, રસના ઇન્દ્રિયને જીતી લીધી છે, એમ નથી. જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે, જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક આત્માને જાણે છે. શા માટે પરપદાર્થનો ત્યાગ કરી શક્યા? કે પરપદાર્થની આસક્તિ ન રહી, કેમ કે જ્ઞાન સ્વભાવને અધિક જાણવા માટે. અધિક કહો, મુખ્ય કહો, મહિમાવંત કહો, સ્વરૂપને ગ્રહણ કરીને પરનો ત્યાગ કરે તો ત્યાગ સાચો. તમે ત્યાગ કર્યો છે એમ લોકો જોવે છે, પણ શું ગ્રહણ કર્યું છે એ જોતા નથી. એ ત્યાગની સાચી મૂલવણી નથી, સાચું મૂલ્યાંકન નથી. ત્યાગનું સાચું મૂલ્યાંકન ત્યારે છે કે સ્વરૂપને ગ્રહણ કરીને ત્યાગ થાય તો. બાકી તો રાગથી શુભ રાગથી ત્યાગ કરે છે લોકો લૌકિક ધર્મમાં, એ ખરો ત્યાગ છે જ નહીં. જે ઇન્દ્રિયોને જીતીને, એટલે ઇન્દ્રિયો તરફના આકર્ષણ જેનું છૂટી ગયું છે અને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી આત્માને અધિક જાણે છે, જ્ઞાન સ્વભાવ એવો મહિમાવંત છે કે જેના દ્વારા જેને લઈને કોઈ પણ પદાર્થથી પોતાનું ઉત્કૃષ્ટપણું જેને જાણ્યું છે, એટલે તેની મુખ્યતા જેને છે, તેને નિશ્ચયનેયમાં સ્થિત સાધુઓ શું છે તેઓ ખરેખર જીતેન્દ્રિય કહે છે. નિશ્ચિદ્ધા સાહુ નિશ્ચિતા સાધવ. જે નિશ્ચયમાં સ્થિત સાધુઓ છે, સ્વરૂપમાં નિશ્ચય સ્વરૂપમાં જે સ્થિર થઈ ગયેલા એવા સાધુઓ છે, તે એમનું એમ કહેવું છે કે ખરેખર જીતેન્દ્રિય તો આ જીવ છે. એટલે કહેનાર ઓથેન્ટિક છે એમ કહેવું છે. કહેનાર ગમે તે કહે છે એમ નથી. કહેનારને પણ કોઈ યોગ્યતા હોવી જોઈએ એમ કહેવું છે. ગમે એવી ઊંચી વાત ગમે તે કરે એમ નથી હોતો. અહીંયા જીતેન્દ્રિય જે સાધુ છે એ નિશ્ચયમાં સ્થિત છે, એટલે પોતે જીતેન્દ્રિય થઈને જીતેન્દ્રિયપણાની વાત કરે છે કે ખરેખર જીતેન્દ્રિય કોને કહેવાય. ઇન્દ્રિયો ને કોણ જીતે? ઇન્દ્રિયોને કોણ જીતે કે જે જ્ઞેયનાયક શંકર દોષનો અભાવ કરે તે? એમ કેવું છે, ઇન્દ્રિય વિષયનો ત્યાગ કરે તેને ઇન્દ્રિયો જીતી એમ નહીં કહે. ઇન્દ્રિયો કે જે જ્ઞેય છે એની સાથે જ્ઞાનનું એકત્વ જેને તોડી નાખ્યું છે એ જીતેન્દ્રિય છે. એકત્વ શું સૂચવે છે? જેને ઘણો અતિ રસ છે તે એકત્વને સૂચવે છે. એકત્વ થાય ક્યારે? તન્મયતા થાય ક્યારે? ઘણો રસ હોય ત્યારે. હવે જગતમાં વિચિત્રતા, દેખાવની વિચિત્રતા એવી થાય છે કે કોઈ એમ કહે કે અમને ઉદાસ પરિણામ છે એટલે અમે વૈરાગ્યમાં આવીને દીક્ષા લઈને બધા પંચેન્દ્રિયના વિષયોનો ત્યાગ કર્યો છે અમે અને મહાવ્રતને ધારણ કર્યા છે. તો જૈન દર્શન એ વાતને સ્વીકારતું નથી. તે ઇન્દ્રિયો જીતી પણ જ્ઞાન સ્વભાવને અધિક જાણ્યો એમ કહે છે. જો તે જ્ઞાન સ્વભાવમાં એકત્વ કર્યું નથી અધિક જાણીને મુખ્ય કરીને, તો ભલે તે દીક્ષા લીધી હોય, મહાવ્રત અંગીકાર કર્યા હોય, પંચેન્દ્રિયના વિષયોનો ત્યાગ કર્યો હોય, તો પણ જ્ઞેયો સાથેનું તારું એકત્વ ચાલુ છે. એકત્વ ચાલુ છે, સમયસાર છે. એ તાત્વિક ગ્રંથ છે, એ બધી તત્વથી વાત લેશે. એવી બાહ્ય ત્યાગની ઉપર છેલ્લી વાતોની ચર્ચા નથી અહીંયા. એને ત્યાગ જ કહેતા નથી. એ એકત્વ તૂટ્યું કે નહીં? એ એકત્વ ક્યારે તૂટે છે? પહેલું વહેલું ચોથા ગુણ સ્થાને. ચોથા ગુણ સ્થાને જેણે એકત્વ તોડ્યું સ્વરૂપને ગ્રહણ કરીને, રાગ સાથેના એકત્વને તોડ્યું, એને રાગના વિષય સાથેના એકત્વને તોડ્યું, જા એ જીતેન્દ્રિય થયો. ત્યાંથી જેણે જ્ઞેયનાયક શંકર દોષનો અભાવ કર્યો એટલે જ્ઞેય સાથેના એકત્વને જેણે તોડ્યું એ જીતેન્દ્રિય થયો. તો કે ખાય છે ને નથી ખાતો? જા ખાય છે તો ખાતો નથી, બોલે છે તો મૌન છે, હાલે છે તો સ્થિર છે, એવું છે. કેમ કે એકત્વ તોડી નાખ્યો. બાહ્ય ત્યાગ કરવો સહેલો છે, એકત્વ તોડવું સહેલું નથી. એકત્વ તોડવા માટે કોઈ અપૂર્વ પુરુષાર્થનું પરાક્રમ જોઈએ છે, એમને એકત્વ તૂટતું નથી. અરે એકત્વ તૂટતા પહેલા મુમુક્ષુની ભૂમિકામાં હજી રાગ રસ ને રાગની ચિકાસ ઘટાડવામાં પરસેવો ઉતરેવો છે. એકત્વ તો હજી આઘું છે તોડવું. રાગ રસને તોડવો, રસને મંદ કરવો, એ હજી આકરું પડે એવું છે. તો એકત્વ તોડે એને તો જીતેન્દ્રિય કહેવો જ જોઈએ, એમાં સવાલ જ નથી. શરીર કા શરીર શરીર દ્વારા છોડ દેતા હે કે મેં કે નહીં ખાઉંગા, મેં યે નહીં કરૂંગા, મેં એવો નહીં કરૂંગા, મેં ઇસકા ઇસકો ગ્રહણ નહીં કરૂંગા, ઇસકો ગ્રહણ નહીં કરૂંગા, એસે વો ત્યાગ કરતે ને દીક્ષા લેતે તો શરીર કી ક્રિયા તો સબ ત્યાગ કી હો ગઈ ઓર રાગ મેં એકત્વ રહે ગયા, ઇસકો ત્યાગ નહીં કહેતે. જૈન દર્શન મેં ઉસકો ત્યાગ નહીં કહેતે. સંપ્રદાય મેં આજકલ લોગ ત્યાગ માનતે હૈ, જો લોગ મુનિ હો જાતે ને ત્યાગી હૈ એસા કહેતે હૈ. कुंद आचार्य ना देते हैं, उसको संयम में माना ही नहीं अष्टपाउड में, और संजनम मंदे ही है, असंयमी क्या है, संयमित नहीं किया। एक नायक शंकर दोष ने तोड़ पहला तो बीजी बात नहीं, त्यांथी जितेंद्रिय पण शुरू थाय छे। टीका, जे मुनि द्रव्येन्द्रियो भावेन्द्रियो तथा इंद्रियोना विषयभूत पदार्थों त्रणे ले लीधा, ये त्रणे ने केम के त्रणे ज्ञेय छे, शरीरना अवयव रूप इंद्रियो ते द्वारा चालतो रागनो ने उपयोगनो पर्याय भावेन्द्रियो अने पंचेन्द्रियना विषयो रूप रस गंध वर्ण शब्द, એ ત્રણેયને પોતાથી જુદા કરીને એનાથી ભિન્ન કરી પડીને સર્વ અન્ય દ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે તે મુનિજ નિશ્ચયથી જીતેન્દ્રિય છે। આ જીતેન્દ્રિય છે, આ તો કૌંસમાં પહેલા સારાંશ લખી નાખ્યો છે, ટીકા તો હવે શરૂ થશે। અમરચંદ્રાચાર્યની ટીકા છે, એ શબ્દ તો હવે છે, પહેલા તો ભાવાર્થ લખવાવાળા જયચંદજીએ ખુલાસો આપી દીધો છે। અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાયના વશે જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે, અર્થાત જેવો આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી, એવી શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્યેન્દ્રિયો તેમને તો નિર્મળ ભેદ જ્ઞાનના અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જુદા કરી એ દ્રવ્યેન્દ્રિયોનું જીતવું થયું। પહેલા દ્રવ્યેન્દ્રિયો લીધી છે, દ્રવ્યેન્દ્રિયોને ક્યારે જીતી કે દ્રવ્યેન્દ્રિયો દ્વારા ઇન્દ્રિયોના વિષયોને ત્યાગ કર્યો ત્યારે એને દ્રવ્યેન્દ્રિયોને જીતી એમ નહીં, તાત્વિક વાત છે ને। શરીરના અવયવ રૂપ ઇન્દ્રિયો છે જેને શરીરથી ભિન્ન પણ પોતાનો અનુભવ કર્યો એને ઇન્દ્રિયોને જીતી લીધી, એમાં એક એક નથી થતો કે પહેલા રસના ઇન્દ્રિયોનો જીતી પછી એમ ચક્ષુ ઇન્દ્રિયને જીતી, આખા શરીરને ભિન્ન કરે છે। સ્વાનુભવમાં ચૈતન્ય સ્વભાવના અવલંબનના બળ વડે, કેવી ભાષા લીધી છે, પોતાના અશરીરી ચૈતન્ય આત્માના અવલંબનના બળ એટલે પુરુષાર્થ વડે જેણે શરીરનું ખોખું જુદું અનુભવમાં લીધું, આ બાજુમાં એક ખોખું છે ચૈતન્ય હીરોની, આ ડાબલી છે, ડાબલીમાં હીરો છે, ડાબલી જુદી ને હીરો જુદો, હીરો કરોડો રૂપિયાનો છે, ડાબલી 5-10 રૂપિયાની હોય, ડાબલીની કિંમત કેટલી કાંઈ નહીં, પણ શું થયું છે કે અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાયના વશે, અનાદિથી જેની મર્યાદા નથી વખતની સમયની, એવો બંધ પર્યાય શરીરનો સંબંધ, શરીરની સાથે જોડાયેલો આત્મા છે, શરીરની સાથે જોડાયેલો આત્મા જેને કાય યોગ કહેવામાં આવે છે, કાયાનો સંયોગ, યોગ એટલે સંયોગ, સારી રીતે જોડાણ થવું તેને સંયોગ કહે છે. કાય યોગ, મન યોગ, વચન યોગ, કાય યોગ. જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે, શરીરથી હું આત્મા જુદો છું એ સાવ ભૂલાઈ ગયું છે. જુદા હોવા છતાં પણ અસ્ત થઈ ગયું છે. શરીરને કાંઈક થાય એટલે મને થાય. એક ઇન્જેક્શનની સોય અડે ત્યાં એ મને સોય વાગી, એ મને સોય વાગી. ઉપયોગ ક્યાં દે છે ને? એવી રીતે અવલંબન લે છે, શરીરનું અવલંબન. એ મને સોય વાગી. ધ્યાન બીજે હોય તો ખબર ન પડે. એ વખતે વાતો કરવામાં ધ્યાન હોય તો ખબર ન પડે કે સોય વાગી છે કે નથી વાગ્યું. પણ જો ધ્યાન એના ઉપર હોય, અવલંબન એના ઉપર, તો એ મને વાગ્યું, એ મને વાગ્યું એમ થાય. એટલું એકત્વ છે કે જરાય જુદાપણાનો અનુભવ થતો નથી. વેદના થાય છે, વેદના થાય છે ને રોગ આવે ત્યારે. મને પીડા થાય છે, મને વેદના થાય છે. સ્વપરનો વિભાગ સાવ અસ્ત થઈ જાય છે. જરાય જુદા શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્યેન્દ્રિયો એટલે શરીરના અવયવો, તેમને જુદા કર્યા. એ ઇન્દ્રિયોને જુદી કરી. કેવી રીતે કરી? નિર્મળ ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાનના અભ્યાસની પ્રવીણતાથી. પ્રવીણતા એટલે કુશળતા. જેમ જેમ પ્રેક્ટિસ કરે એમ કુશળતા આવતી જાય. જેમ જેમ પ્રેક્ટિસ કરે એમ કુશળતા. અભ્યાસ એટલે પ્રેક્ટિસ, નિર્મળ એટલે મળ રહિત. એમાં મલિનતા નથી એવો જે ભેદ જ્ઞાનનો અભ્યાસ, એની પ્રેક્ટિસ, એના એની એની કુશળતાથી સારી રીતે સહજ કરી શકે છે ભેદ જ્ઞાન. એનાથી શું થયું? કે પ્રાપ્ત થયું. શું પ્રાપ્ત થયું? કે ચૈતન્ય સ્વભાવનું અવલંબન આવ્યું. અંતરંગમાં પ્રગટ અતિસૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ, આ અતિ, એક તો ચૈતન્ય સ્વભાવ છે એ અતિ સૂક્ષ્મ છે, છતાંય પ્રગટ છે. પણ તે અંતરંગમાં પ્રગટ છે, ક્યાંય બહિરંગમાં, બાહ્ય અંગમાં પ્રગટ નથી, પણ અંતરંગમાં પ્રગટ છે. જ્ઞાનનું જે અંતરંગ છે એમાં એ પ્રગટ છે. ત્યાંથી પ્રાપ્ત થાય છે, ત્યાંથી પકડાય છે. પ્રગટ હિ જ્ઞાનમ પરિશિષ્ટમાં લખે છે અમૃતચંદ્રાચાર્ય. પ્રગટ હિ જ્ઞાનમ, જ્ઞાન પ્રગટ છે. જ્ઞાન માત્રસ્ય, માની લીધું, જ્ઞાન માત્ર છું. જ્ઞાન માત્રસ્ય સ્વસંવેદન, જ્ઞાન માત્રનું જે સ્વસંવેદન છે એમાં એ સ્વભાવની પ્રાપ્તિ છે. જ્ઞાન માત્રસ્ય સ્વસંવેદન સિદ્ધત્વાત, એનાથી એની સિદ્ધિ છે. ત્યાંથી સિદ્ધિ થતી હોવાથી જ્ઞાન પ્રગટ છે એટલે આત્મા પ્રગટ છે. એક સંસ્કૃતના ફ્રેઝમાં, ફ્રેઝ એટલે વાક્યનો અંશ, કેટલું સમાયું છે. જ્ઞાન માત્ર સ્વસંવેદન સિદ્ધત્વાત, જ્ઞાન માત્રમાં જે સ્વસંવેદન છે ત્યાં પ્રાપ્તિ છે, ત્યાં અનુભવ છે. અનુભવ કયો કે પ્રાપ્તિ? પ્રાપ્તિ કયો કે અનુભવ? સ્વભાવનું ગ્રહણ આ રીતે થાય છે. એ સૂક્ષ્મ સ્વભાવ, કેમ કે કોમન ફેક્ટર. સ્વસંવેદનમાં સ્વસંવેદન પ્રગટ હોવાથી સ્વભાવને પ્રગટ કર્યો, પણ એ તો દ્રવગુણમાં જેવો સ્વસંવેદનમાં છે એવો દ્રવ્યમાં છે ને એવો જ ગુણમાં છે, જેવો છે એવો છે. ખરેખર પ્રગટ અપ્રગટની અપેક્ષા એને લાગુ પડતી નથી. કેમ કે એ તો જેવો છે એવો સદાય એવો જ છે, નિત્યવધુ જ છે. તો અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ, તેના અવલંબનના બળ વડે જોરથી ત્યાં હું પણ ઉઠ્યો. બળવાનપણે બળવાન પરિણામથી એમાં પોતાપણું જેણે અનુભવ કર્યું, પોતાપણું જેણે ગ્રહણ કર્યું, એને પોતાપણે અવલંબન લીધું એમ કહેવામાં આવે છે. આધાર લીધો, અત્યારે આધાર લે છે ને, રૂપિયાનો આધાર લે છે. 5-10-25 લાખ તો છે, પણ હું ભવિષ્યમાં કાંઈક જરૂર પડી હજી થોડાક કમાઈ લ્યો, હજી થોડાક કમાઈ લ્યો, એ આધાર લઈએ છીએ. કેમ કે એના આધારે આપણને અગવડતા નહીં પડે, નહીતર આપણને અગવડતા પડશે. એવો ટીંગા એવો ટીંગા એના અવલંબને એમને એમ જિંદગી પૂરી જા. અહીંયા કહે છે કે અંતરંગમાં જે સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ છે, અતિ સૂક્ષ્મ છે, એ તારું નિજ પરમાત્મ પદ છે. એમાં અમૃતમયી અનંત શાંતિ ભરેલી છે. એમાં તું ડૂબી જાય એટલે કાંઈ કોઈના આધારની તને જરૂર નથી, ને કાંઈ તને પ્રતિકૂળતા ને કાંઈ તકલીફ નથી. ગુરુદેવ શ્રીએ 21 વર્ષે દીક્ષા લીધી. સ્થાનકવાસમાં દીક્ષા લીધી હતી ને 21 વર્ષની ઉંમરે ત્યારે દીક્ષા લીધી. વિચાર નહીં કર્યો હોય કે હું હાજો માંદો થઈશ તો હું મારું સેવા ચાકરી કોણ કરશે. ઘરમાં તો બધા હોય, બાયડી પીણા હોય તો બાયડી સેવા કરે. આપણે ત્યાં દીક્ષા લઈ લઈશું તો પછી આપણે હાજા માંદર શરીર છે તો હાજુ માંદર થવાનું છે, વૃદ્ધાવસ્થા આવવાની છે, બધું થવાનું. કોણ કરશે એની ચિંતા કેમ નહીં કરી હોય? હે, કેમ ભવિષ્યની ચિંતા નહીં કરી હોય? દુકાન હતી, ભાગીદારી હતી, ધંધો ધંધો ક્યારે ચાલતો હતો, કહેતા હતા બહુ સારી કમાણી હતી. હજી ચાલે છે, પેલી પછી તો નવા નવા નામ ઇન્કમ ટેક્સની સગવડ કરવા પડે. પાલેજમાં છે ને, પાલેજમાં અમે તેલ આ મોકલતા હતા એમને. કુંવરજીભાઈ તો ગુજરી ગયા, કુંવરજીભાઈના નામ થાય છે. છોકરાઓ દીકરાઓ બધા સાથે વ્યવહાર થયેલો છે મારે, જે આવેલો છું હું પાસે હિસાબ કિતાબ કરવાની. કેટલાક જો ગુરુદેવ અહીંયા બેસતા તો દુકાન બતાવે. નાનું દેરાસરે કર્યું છે પ્લીઝમાં. આધાર કોનો લેવો એમ કે મુદ્દો એ છે કે અંતરંગમાં નિજ પરમાત્મ પદનો જે આધાર લે છે એ સાદી અનંતકાળ સુખી થાય છે અને કદી અંશ માત્ર પણ દુઃખી થતા નથી. એના એના સબૂત જિનેન્દ્ર પરમાત્મા પોતે છે. જો ને સમોસરણમાં એમનું આસન પણ અંતરિક્ષમાં હોય છે, ગંધકુટીની 3 પીઠિકા હોય છે, એના ઉપર કમલાસન હોય છે અને એ કમલાસન ઉપર ભગવાન અડીને નથી રહેતા, વચ્ચે ખાલી જગ્યા હોય છે અંતરિક્ષ, પછી ઉપર આ બિરાજે. દૂરથી એમ લાગે કે કમળ ઉપર બિરાજમાન છે, પણ વચ્ચે ખાલી જગ્યા હોય. પૂતગળનો આધાર નથી એમને, શરીરને પૂતગળનો આધાર નથી. જુઓ, અંદરમાં ચૈતન્યનો આધાર લીધો છે ને, બારમાં કોઈનો આધાર નથી, અધર્ય છે એમને. આલંબન છોડ, પરનો આલંબનને આધાર બુદ્ધિ છોડ. એ આધાર બુદ્ધિને લઈને તું દુઃખી છો. સુખી થવું હોય તો આધાર બુદ્ધિ છોડે એમ કે છે. આધાર બુદ્ધિ દેવી એ દુઃખી થવાનો રસ્તો છે, અને આધાર બુદ્ધિ છોડવી તે સુખી થવાનો રસ્તો છે એમ છે ખરેખર તો. જે આધાર લીએ એને એકત્વ થયા વિના રહે નહીં, અને જેણે આધાર છોડ્યો પોતાના ચૈતન્ય સ્વભાવના અવલંબનના બળ વડે, જેણે શરીરનો પણ આધાર છોડ્યો એને બીજા પદાર્થનો આધાર લેવાની જરૂર નથી. અનુભવમાં જ્યાં ભિન્ન થઈ ગયો, શરીરથી ભિન્ન આત્માનો અનુભવ કર્યો, દેહથી ભિન્ન આત્માનો અનુભવ કર્યો, પછી બીજા પદાર્થોના અવલંબનની એને જરૂર નથી. આવા સંયોગ હોય તો સારું, રૂપિયા હોય તો સારું, ઘર હોય તો સારું, ઘર સારું હોય તો સારું, ફલાણું કુટુંબ હોય તો સારું, કાંઈ જરૂર નથી. અનંત સામર્થ્ય જેમાં ભર્યું છે, એક એક ગુણનું અનંત સામર્થ્ય, એવા એવા અનંત ગુણોનું સામર્થ્ય, એનું નામ સ્વભાવ. ચૈતન્ય સ્વભાવ એટલે શું? પણ એક ગુણનું અનંત સામર્થ્ય, એવા એવા અનંત ગુણોનું અનંત સામર્થ્ય, એનું એક રૂપ, એનું નામ સ્વભાવ. એનો આધાર જેને લીધો, એનો આલંબન જેને લીધો, અમર્યાદિત સામર્થ્ય, જેનું બેહદ સામર્થ્ય, એના અવલંબનમાં જે આવ્યો, એ નિજાવલંબનમાં આવ્યો, પોતાના અવલંબનમાં આવ્યો, એને કોઈના આલંબનની, શરીરના આધારની જરૂર નથી, ને બીજા પદાર્થોના સંયોગના આધારની પણ એને જરૂર નથી. સર્વથા પોતાથી જુદી કરી, આખા શરીરને સર્વથા જુદો અનુભવ કરી લીધો. શરીરથી ભિન્ન ચૈતન્ય છે આખો. અત્યારે તો શરીરનું એકત્વ કેટલું થઈ રહ્યું છે એ તો થોડોક પ્રયોગ કરે ત્યારે થોડીક ખબર પડે એવું છે. હજી હજી પ્રયોગ કરે ત્યારે થોડીક ખબર પડે, ઓહો આપણે તો શરીરની હારે કેટલી બધી એકતા છે કાંઈ સમજાતું નથી. ભિન્નત્વ તો સમજાય ક્યાંથી? હજી તો એકત્વ સમજાતું નથી. નાસ્તિનો વિષય સ્થૂળ છે એ હજી સમજાતો નથી, ત્યાં ભિન્નત્વ ક્યાંથી સમજે? પણ પ્રયોગ કરીને, પ્રેક્ટિસ કરીને, ભેદ જ્ઞાનનો અભ્યાસ કરીને ભિન્ન અનુભવ કરી શકાય છે. એને જીતેન્દ્રિય કહેવામાં આવે છે. એ દ્રવ્યેન્દ્રિયનું જીતવું છે. અહીં તો હજી દ્રવ્યેન્દ્રિયનું જીતવું લીધું છે, પછી બીજા બીજા ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયોનું જીતવું લેશે. એ ત્રણેયથી ભિન્નતા જે કરે છે એને ખરેખર જીતેન્દ્રિય કહે છે. અને એ જીતેન્દ્રિય થઈને કહેનારા એવા નિશ્ચયમાં સ્થિત સાધુઓ એને જીતેન્દ્રિય કહે છે. પછી ત્રણ ગાથા લીધી છે આવી. અને બીજી ગાથામાં પરમાર્થના વિજ્ઞાયકો લીધા છે, અને ત્રીજી ગાથામાં નિશ્ચય વિદો લીધા છે. એમ ત્રણ શબ્દો વાપર્યા છે. ગાથા તાત્વિક છે, વિશેષ લઈશું.
દ્રવ્ય સકલની